તારીખ 30/12/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 902-905 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 420
જળ અને ચૈતન્ય બંને દ્રવ્યના પ્રભાવથી સુપ્રતિકપણે બંને સમજાય છે. સ્વરૂપ ચેતન એની કે જળ માત્ર અથવા તે જ્ઞેય પણ સ્પર્ધામાં સમાય છે. એવો અનુભવનો પ્રકાશ નિરાશિત થયો. જળથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. તેની વિચારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથ નો પણ નવતનો ઉપાય છે. એક પદમાં ઘણી વાતોનો સમાવેશ કર્યો છે. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જળનો સ્વભાવ નહીં જાણવું તે છે જડત્વપણો, અચેતનપણો એ જળનો સ્વભાવ છે. ચૈતન્યનો સ્વભાવ જાણવું દેખવું તે છે. બંનેનો સ્વભાવ પરસ્પર ભિન્ન છે, વિપરીત છે. જેને એ સમજાય છે, સમજાય છે એટલું ન લીધું, સુપ્રતિતપણે સમજાય છે. જ્ઞાનની સાથે શ્રદ્ધા લીધી, સમજવામાં આવ્યું એટલું ન લીધું, પણ જે સમજો એમાં વિશ્વાસ છે, સમજો એમાં શ્રદ્ધા છે કે આમ જ છે. એવી રીતે જેને સમજાય છે, સુપ્રતિતપણે બંને જેને સમજાય છે, એક અડધી લીટીમાં વાત કેટલી સમાવી છે. સમજાય છે એમ આપણે કહીએ છીએ, પણ પ્રતીતનું શું? અહીંયા કહ્યું કે સુપ્રતિતપણે બંને જેને સમજાય છે, અને એમ સમજાય છે કે સ્વરૂપ નિજ ચૈતન્ય છે. સ્વરૂપ તો ચેતન નિજ એટલે નિજ સ્વરૂપ છે, ચૈતન્ય તો નિજ સ્વરૂપ છે. જળ સંબંધ માત્ર એટલે માત્ર સંયોગમાં રહેલા પરમાણુઓ ખાલી જળ પદાર્થો છે, એ તો ખાલી સંયોગ જ છે. અથવા તે જ્ઞાનમાં જ્ઞેય છે, અથવા તે જ્ઞેય છે, સંયોગ છે ઉપરાંત જ્ઞાનમાં જ્ઞેય છે, તો પણ એ પરજ્ઞેય છે, પરદ્રવ્યમાં સમાય છે. જ્ઞેય એટલે સ્વદ્રવ થતું નથી, જ્ઞાનમાં આવતું નથી એમ કેમ છે. અથવા તે જ્ઞેય હોવા છતાં પણ પરદ્રવ્યમાં છે, એની ગણતરી પરદ્રવ્ય તરીકે જણાય છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. જેને પોતાના નિજ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થયો, નિજમાં નિજનો અનુભવ થતાં પર પરપણે જણાયું, પરદ્રવ્ય પરપણે જણાયું. અનુભવનો પ્રકાશ થયો એટલું ન લીધું, ઉલ્લાસિત થયો એ પણ વિશેષ લીધું છે. આનંદ આવે છે અનુભવ વખતે, આનંદનો ઉલ્લાસ હોય છે, આત્માનંદ પ્રગટ થાય છે. એટલે એમ કહ્યું કે એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. જળથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. પરિણામ એ આવ્યું એનું કે જળથી ઉદાસ થાય છે, ઉપેક્ષિત થાય છે. પરદ્રવ્ય અને પરદ્રવ્ય તરફના પરિણામની ઉપેક્ષા કરીને સ્વદ્રવ્ય તરફ વળવાનું થાય છે. જ્યાં સુધી એવી ઉપેક્ષા વૃત્તિ થતી નથી ત્યાં સુધી સ્વદ્રવ્ય તરફ વળવાનું થતું નથી. એટલા માટે સ્વદ્રવ્ય તરફ વળવાનું થતું નથી કે સ્વદ્રવ્ય તરફ વળવામાં સ્વસ્વરૂપની અપેક્ષા છે. તે અપેક્ષા પરદ્રવ્યની ને પરભાવની હોય ત્યાં સુધી પરિણામ પર તરફ વયા કરે, સ્વ તરફ ન વયા કરે. પર અપેક્ષિત પરિણામ પર તરફ વળશે, એટલે પરિણામ સ્વ તરફ નથી વળતું, એનું કારણ પરની અપેક્ષાઓ ઊભી છે. જ્યાં સુધી પરની અપેક્ષાઓ ઊભી છે ત્યાં સુધી પરિણામ દિશા બદલી શકે નહીં. લીધું કે એની જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, એને ઉદાસ વૃત્તિ થઈ જાય છે. કેમ કે કોઈ પણ પરદ્રવ્ય એને નકામું ભાસે છે. ઉપેક્ષા ને ઉદાસીનતા ક્યારે આવે? કે એ પદાર્થ કઈ કામનો નથી એમ જે ખ્યાલમાં આવે ત્યારે. તો એના પ્રત્યે ઉપેક્ષા ન રહે. કામનો હોય ત્યાં સુધી, સુખ માટે અનુકૂળતા માટે કામની ચીજ છે ત્યાં સુધી ઉપેક્ષા રહેશે. ત્યાં સુધી કે કાયાની વિસારી માયા શરીરનું પ્રત્યે પણ જે ઉપેક્ષિત થાય છે, સ્વરૂપ શરીરથી પણ દેહથી પણ ઉપેક્ષિત થઈને માયા વિસારી એટલે ઉપેક્ષિત થયો. મમત્વ માયા એટલે અહીંયા મમત્વ હતું તે વિસારી નાખ્યું, અને આત્મ સ્વરૂપમાં જેના પરિણામ સમાઈ ગયા એવા જે નિર્ગ્રંથ જ્ઞાની ગુરુ છે એમનો પંથ એટલે એમને જે રસ્તે ચાલ્યા, એમણે જે ઉપાય કર્યો, એ માર્ગે ચાલતા પોતાના ભવભ્રમણનો અંત આવે છે. આ ભવંતનો ઉપાય છે. જેને જન્મ મરણથી છૂટવું હોય એને આ માર્ગ છે. જળને ભિન્ન જાણીને પોતાના સ્વરૂપને ચૈતન્યપણે પ્રતીતિપૂર્વક જાણીને અનુભવ કરતા ભવંત થશે. એ ભવંતનો ઉપાય છે. કેવી રીતે ભવભ્રમણ મટે એવા પ્રશ્નનો આ સીધો ઉત્તર છે. ત્યારથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને મોક્ષ માર્ગમાં આવી ગયા. જે આત્માઓ આ રીતે જળ પદાર્થને ભિન્ન જાણીને ઉદાસીન થાય છે અને પોતાના અનુભવમાં ઉલ્લાસિત થઈને સ્વરૂપમાં જેના પરિણામ એકાગ્ર થાય છે, સમાય છે એટલે એકાગ્ર થાય છે, એ પરિણામમાં સુખ શાંતિ અને આત્માનો આનંદ છે. એમાં ક્યાંય પણ આપત્તિ વિપત્તિ કે દુઃખ નથી. એ ભવંતનો ઉપાય છે. વર્તમાનમાં જ એનો રોકડું ફળ એ છે કે એ જ વખતે એને સુખ શાંતિ પ્રગટ થાય છે અને ભવિષ્યના જન્મ મરણનો નાશ. બે કડી લખી છે, બીજી કડી. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. શું? દેહ અને જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જ્યારે દેહ તે હું છું, શરીર તે જ હું છું, આ હું, આવો, ઊંચો હું, નીચો હું, કુરૂપ હું, સ્વરૂપ એવું પોતાનું શરીર પણ દેહ પણ ભાસવું થાય છે. ભાસવું એટલે લાગવું, અનુભવ થવો, એને ભાસવું કહે છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. ભિન્ન દ્રવ્ય હોવા છતાં પણ ભિન્નપણું અનુભવમાં રહેતું નથી, લાગતું નથી. તેથી ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. એટલે દરેક કાર્યો પણ એ જ પ્રકારે કરે છે. પોતે દેહ ધારી છે, દેહ સ્વરૂપે છે એમ માનીને જ બધી ક્રિયા કરે છે. મારે ખાવું છે, મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે, મારા શ્વાસોશ્વાસ મારા આમ છે, આમ છે, આમ છે, એ વગેરે. શું એ રીતે ક્રિયાની પ્રવૃત્તિ પણ એ જ માન્યતા પૂર્વક થાય છે. એટલે શરીરને હું પણ માનીને એ આધારે જ બધી ક્રિયાને પ્રવૃત્તિ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. જીવની ઉત્પત્તિ એટલે આ જન્મ થાય છે તે. આમ જીવ કઈ નવો ઉત્પન્ન નથી થતો, પણ જે જન્મ થાય છે તેને અહીંયા જીવ ઉત્પન્ન થયો એમ વ્યવહારે બોલવામાં આવે છે. એક જણાએ આ પદ લીધું. તમે કહો છો દેહ ને આત્મા ભિન્ન છે, પણ જુઓ શ્રીમદજી ના પાડે છે. દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ બધું પણ જે દેહનું છે એ જ આત્માનું છે એમ ચોખ્ખું કે છે શ્રીમદજી. પણ એ મિથ્યાત્વ ભાવ છે એમ કીધું છે. ધ્રુવ વાંચે તો શું થાય? બોલો, એ તો ધ્રુવ પત્ર છાપ્યો હતો ને કેવળીની ક્રિયાનો, જોવો આવી રીતે શ્રીમદ કે છે. પણ છેલ્લે એમ લખ્યું કે આવું માને છે તે બધો મિથ્યા ભાવ છે, તો શું થાય? હે, બધું પૂરું થઈ જાય કે નહીં? એવી રીતે કોઈના અધૂરા લખાણનો અર્થ પોતાને અભિપ્રાય પ્રમાણે પૂર્વગ્રહ પ્રમાણે કરી શકાય. એવો જે અનાદિ મિથ્યા અનાદિ એક રૂપ નો મિથ્યાત્વ ભાવ, એ બધો તો મિથ્યાત્વ ભાવ છે એમ કે છે, વસ્તુ સ્થિતિ એમ નથી. એવો જે મિથ્યાત્વ ભાવ અનાદિનો વર્તી રહ્યો છે જીવને, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાનીના વચન અવધારણ કરતા અંગીકાર કરતા એવો મિથ્યાત્વ ભાવ દૂર થઈ જાય છે. ભાષે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, અને જ્યારે એ દૂર થાય ત્યારે શું લાગે? કે જળ અને ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન ભિન્ન છે એમ અનુભવ થાય એવું લાગે, અને બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં આત્મા આત્મા રૂપે સ્થાપિત થાય છે, જળ જળ રૂપે સ્થાપિત થાય છે. વેદ વિજ્ઞાનને અનુભવ લઈ લીધો, જન્મ મરણનો નાશ કેવી રીતે થાય એ ઉપાય લઈ લીધો, અને એથી વિપરીત કેવી રીતે મિથ્યાત્વ ભાવ થાય છે એ પણ લઈ લીધો. રોગ અને રોગનું નિદાન અને રોગનો ઉપાય બધું બેકડીમાં આવી ગયું. એટલા માટે જ્ઞાનીની વાણીને સર્વજ્ઞ અનુસારીની વાણી કહેવામાં આવે છે. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે એવું સુપ્રતીતપણે બંને જેને સમજાય છે, બંનેનો સ્વભાવ એની પ્રતીતિ આવે છે એમ કે સમજાય છે એટલું ન લીધું, પ્રતીતિપૂર્વક સમજાય છે, સમજતા પ્રતીતિ આવે છે ત્યારે એ સમજવું એ પ્રતીતિ સાચી. અને અનુભવ પૂર્વક તો એ પ્રતીતિ કરી શકાતી નથી, કેમ કે જીવ એમને માને એવો નથી, એને અનુભવમાં આવે ત્યારે માને. બહારમાં નથી બનતું, ભાઈ અમે તો ઘણું કહેતા હતા પણ એને અનુભવ થયો ને ત્યારે એને સ્વીકાર્યું એમ, ત્યારે એને ખાતરી થાય છે કે આને કહ્યું એમ જ છે વસ્તુ સ્થિતિ. શું તો એ કેવી રીતે પ્રતીત કરવી? જ્ઞાનથી એનું જુદાપણું થાય છે, જ્ઞાન ગુણથી એનું જુદાપણું જાણી શકાય છે. કેવી રીતે સામ્ય છે? એટલે એમાં શું છે કે કેટલાક સામાન્ય ગુણોને લઈને એનું સામ્ય છે, પણ જ્યારે જુદા પાડવા હોય ત્યારે એના વિશેષ ગુણોથી જુદા પડાય. એમાં શું છે? બીજા ગુણ છે, ચૈતન્ય જ્ઞાન પણ છે, આનંદ પણ છે, શ્રદ્ધા પણ છે, એવા અન્યજીવી ગુણો ઘણા છે. ઘણા આની જે વિગુણ છે, જીવત્વ શક્તિ છે, પ્રકાશ શક્તિ છે, વિર્યગુણ પણ છે, પુરુષાર્થ પણ છે, સુખ શાંતિ નો ગુણ છે, દર્શન જ્ઞાન ચારિત્ર આનંદ વીર્ય જીવત્વ આદિ અનેક ગુણો છે. બીજા ગુણો નું સમજવું જરા અઘરું પડે છે. જ્ઞાન એક એવો ગુણ છે કે કોઈ પણ માણસ સમજી શકે. જ્ઞાન થી તો એક તિર્યંજ પણ જ્ઞાન થી સમજી લઈએ છીએ. શું તિર્યંજ જેવો તિર્યંજ પણ જ્ઞાન થી જુદો આત્માને પાડી લઈએ છીએ, જુદો પડી શકે છે. કોઈ સોના ના પૈસા આપીને પિત્તળ ખરીદે છે, કોઈ એના સોનાપણા થી જુદું પડ્યું. પિત્તળ પિત્તળ ના પિત્તળપણા થી જુદું પડ્યું, અને સોનું સોના ના સોનાપણાથી જુદું પડ્યું. બંને નો પ્રકાશ જુદો છે. પીળાપણું વજનપણું ચીકણાપણું બધું હોવા છતાં બંને નો પ્રકાશ જુદો છે, લાઈટ જુદી છે એની. ઠીક, પિત્તળ ને ખૂબ ચકચકિત કર્યું હોય તોય પણ ઓળખી લઈએ કે ન ઓળખી લઈએ, જેને સોનાની પરખ હોય તે ઓળખી લે છે. એટલું બધું સામ્ય હોય તો જુદું પાડે છે કે નહીં? એટલું તો સામ્ય નથી ને આમાં, એટલું બધું સામ્ય તો નથી, સરખાપણું એટલું બધું નથી જળ ચેતનમાં, ઘણી રીતે જુદો પડી જાય છે. શું? જેમ કે ચેતનમાં વર્ણ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, એવા જે પુદ્ગળના વિશેષ ગુણ છે એ જે જીવમાં નથી, જીવના વિશેષ ગુણ છે એ પુદ્ગળમાં નથી. બે ને પોતપોતાના જુદા ગુણો છે. એટલું બધું તો સોના ને પિત્તળમાં નથી, છતાંય જુદા પડે છે ત્યાં, અને ખાતરી કરે છે કે આ સોનું જ છે, હવે આના પૈસા દેવાય. શું? ક્યાં એક તોલાના 5,000, શું? અને ક્યાં એક તોલાના 25 પૈસા, માન ચાલશે 25-50 પૈસા, કેટલું થતું હોય, કેટલો બધો ફેર પડે. ઓળખીને સુપ્રતિતપણે બંને જેને સમજાય છે તેને એમ સમજાય છે કે સ્વરૂપ નિજ ચૈતન્ય છે. મારું સ્વરૂપ તો નિજ ચૈતન્ય સ્વરૂપ, તે મારું સ્વરૂપ છે. સંબંધમાં જોડે રહેલો દેહાદી પદાર્થ માત્ર સંયોગ છે, પરદ્રવ્ય છે, અને એ માત્ર પરજ્ઞેય છે, એ મારું સ્વરૂપ નથી, સ્વજ્ઞેય નથી, એ પરજ્ઞેય છે એમ જણાય છે. એવો અનુભવ થાય છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. પોતાનું ચૈતન્ય સ્વરૂપ જ્યારે પ્રતીતમાં આવ્યું ત્યારે ઉલ્લાસિત ભાવે એનો અનુભવ પણ થયો. હા, એ વેદન છે, પ્રકાશ શક્તિ છે. અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, વેદનથી પ્રકાશ, વેદનરૂપ પ્રકાશ થયો, અને જળથી ઉદાસ આત્મવૃત્તિ થઈ જાય છે. પછી જે જળમાં સુખ બુદ્ધિની કલ્પના હતી એ કલ્પના વિલય થઈ જાય છે, વિલીન થઈ જાય છે. જ્યારે એમાં કલ્પના હતી, કલ્પનામાં વાસ્તવિકતાના જ્ઞાનથી એ કલ્પનાનો અભાવ થાય છે. જેમ દોરડીમાં સાપની કલ્પના વાસ્તવિક દોરડીને જાણતા નાશ પામી ગઈ, એવી રીતે જેની આત્મવૃત્તિ ઉદાસીન થાય છે. તેને શરીર ઉપરનું પણ મમત્વ વિસરી જવાય છે, વિસ્મરણ થાય છે. શરીરને સંભાળવું, શરીરનું જતન કરવું, શરીરને સાચવું, એ બધું વિસ્મરણ થઈ જાય છે. એને પોતાના સ્વરૂપમાં સમાય છે, એવા જ ઇન્દ્રગ્રંથ છે. એમનો આવો માર્ગ છે એ ભવભ્રમણના નાશનો કારણ છે. જેને જન્મ મરણના દુઃખ ટાળવા હોય એટલે ચારે ગતિના દુઃખ, જેને બધા જ દુઃખ ટાળવા હોય એને આ ઉપાય છે. પોતાના આત્માને, ચૈતન્ય સ્વરૂપી આત્માને સર્વ જળ પદાર્થથી એને ભિન્ન જાણવો, એની ઉપેક્ષા કરી અને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો. હા, ઉલ્લાસિત થયો, આનંદનો ઉલ્લાસ છે, પુરુષાર્થનો પણ ઉલ્લાસ છે. એની અંદર જીવને જ્યાં સુખ ભાસે ત્યાં એને ઉલ્લાસ આવ્યા વિના રહે. જ્યાં જીવને પોતાનું સુખ દેખાય ત્યાં એને ઉલ્લાસ આવ્યા વિના રહે નહીં. ન હોય છતાંય જો ભૂલથી ભાસે તો ઉલ્લાસ આવે છે, તો હોય એને ભાસે એમાં ઉલ્લાસ આવ્યા વિના કેવી રીતે રહીએ? તો સીધી વાત છે કે નહીં? જે જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, શરીર જેવો શરીર રૂપે જ હું છું એમ જીવ જુદો ભાસતો નથી. શરીર વધવાથી હું વિધો અને શરીરનું વજન ઘટવાથી મારું વજન ઘટી ગયું એવું એક રૂપે અજ્ઞાન વડે ભાસે છે. એ અજ્ઞાન છે, ભિન્ન પદાર્થ હોવા છતાં એ ભિન્ન પદાર્થ પોતાથી ભિન્ન પદાર્થને ભિન્નપણે નથી જાણતો. તેથી ક્રિયાની પ્રવૃત્તિ પણ તેમ થાય છે, જુઓ તેમ કરે છે એના બદલે થાય છે એમ લીધું છે. એ માન્યતાના આધારે સહેજ એમ જ થવાનું. પછી શું? હું બોલી શકું છું એટલે હું બોલવાનો, હું ચાલી શકું છું એટલે હું ચાલવાનું, ખાઈ શકું છું એટલે ખાવાનું, એમ જ બધી પ્રવૃત્તિ થવાની. જીવની ઉત્પત્તિ, રોગ, શોક, દુઃખ, મૃત્યુ એટલે જન્મ મરણ બે લીધા બધા, અને રોગ શોક દુઃખ બધા લઈ લીધા પ્રસંગો, જે જીવને અણગમતા પ્રસંગો છે, પણ એ દેહને કારણે છે, આત્માને કારણે નથી. દેહની ઉત્પત્તિ થઈ છે, જીવની ઉત્પત્તિ નથી થઈ. મૃત્યુ પણ દેહનું થયું છે, આત્મા કોઈ મૃત્યુ પામતો નથી. અને બાકીના જે રોગ છે પણ એ શરીરના છે, અને દુઃખ છે પણ એ શરીરમાં હું પણ લઈને થયેલા દુઃખ છે, શરીરના કારણે છે. જો પોતાના સ્વરૂપને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે ભિન્ન અનુભવવામાં આવે તો જગતમાં કોઈ સંસારમાં કોઈ પ્રસંગ આ જીવને ક્લેશનું કારણ નથી, છે જ નહીં, ક્લેશનું કારણ જ નથી. પોતાને ઉપાધિ ઊભી કરે છે પોતે, કે આ મને લાગુ પડે છે, આ મને મારા મને મારો ઉદય છે, એમાં એ દુઃખી થાય છે. હા, સાતામાં પણ એમ જ લઈ લેવું, પણ સાતામાં જીવને સુખ લાગે છે એટલે અહીંયા એને સમજાય નહીં, ત્યાં એને ભિન્ન પડવું સમજાય નહીં, ભીન પડવું અનુકૂળ ના પડે એને, એટલે આ પ્રતિકૂળ પ્રસંગો લીધા. ભીન પડાવવાની વાત છે ને, એટલે જુદો ક્યાં પડે, કે અસાતા નથી જોઈતી છતાં અસાતાની ઉત્પત્તિ થઈ. હવે જો શરીર પોતે, શરીર પોતાને વશ હોય, શરીરની અવસ્થા પોતાની ઈચ્છાને વશ હોય તો એ અસાતા નથી જોતી એમ આવે ત્યારે જ અસાતા મટી જવી જોઈએ. પોતાની ઈચ્છા પ્રમાણે નથી થતું ત્યારે એને એમ લાગે કે તો પછી આ મારી ચીજ, મારા વશની ચીજ નથી, માટે મારાથી ભિન્ન છે, ભિન્ન છે માટે મારા વશ નથી, અભિન્ન હોય તો મારા વશ હોય. તો અહીંયા એને ભિન્ન પણ સમજવું સહેલું પડે છે. શું? એટલે તો શ્રીમદજી કહ્યું છે કે સંસારમાં મુમુક્ષુ જીવને પ્રતિકૂળતાનો પ્રસંગ આવવો એ તરવા બરાબર વાત છે. શું? એ વાત તરવા માટે લીધી છે. પાછો સત્યાવીસમું વર્ષ છે. બાણું 394 492 નો પત્ર છે, બાણું 394 માં પહેલી લીટી, ઉપરની પહેલી લીટી. અમારા ચિત્તમાં તો એમ આવે છે કે શું, એટલે અમને તો એમ સમજાય છે કે એમ લાગે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. પાત્ર જીવને, લાયક જીવને તે પ્રસંગ આત્મહિતમાં સવળું નિમિત્ત પડે છે. અવળું નિમિત્ત નથી પડતું, પણ સવળું નિમિત્ત પડે છે. માટે કોઈ પણ પ્રકારનો પ્રતિકૂળ પ્રસંગ છે એ આત્માર્થી જીવ માટે દુઃખનું કારણ નથી, ખેદનું કારણ નથી. એ તો એને તરવા બરાબર છે. ઠીક, એ વખતે તો વિશેષ એની આત્મવૃત્તિ જાગૃત થાય છે. પૂર્વગ્રહ છે ને, અભિપ્રાય કરી રાખ્યો છે કે પ્રતિકૂળતા દુઃખનું કારણ છે, એટલે પ્રતિકૂળતા આવ્યા પહેલા આવશે તો એમાં ભાવમરણ ચાલુ થઈ જાય છે. શું પડીશ તો મરીશ, એ પડીશ ને આવ્યું ત્યાં તો મૃત્યુ સુધીની કલ્પના કરી લે છે. શું કે છે કે આ તો સંસારથી તરવા બરાબર છે, કે આત્મારથી જીવ પ્રતિકૂળતા સામે પોતાનો પુરુષાર્થ કરવા બાયો ચડાવીને ઉભો થઈ ગયો છે. શું એમ કોઈ લડવા માટે તૈયાર થઈ જાય ને, આવી જાઓ કે એમ, પ્રતિકૂળતા આવી હોય એટલે આવી જાઓ. આખું જગત પ્રતિકૂળતાના ગંજ ભલે ખડકાઈ જાય, હું મારા માર્ગથી વિચલિત થાવ એવું નથી. એટલે અભિપ્રાયની અંદર તૈયારી થઈ જવી જોઈએ. શું કે છે જુઓ આગળ, અનંત કાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત, ભિન્નપણો સ્પષ્ટપણે વિચારવાનો વખત, એકપણે અભ્યાસેલો, અભિન્નપણે અભ્યાસેલો એવો આ સંસાર ભિન્નપણે અભ્યાસવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ રહે છે. માટે દુઃખ શોક જન્મ મરણ લીધા છે. શું એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે? શું એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે? પછી એક લીટી છોડીને, આવો યોગ તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે? કઈક સુભાષભાઈ ને પત્ર છે, કોઈ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મૂંઝાવું ઘડતું નથી. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. એટલે પ્રતિકૂળતા વખતે જો ખરેખર જીવ વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર કાંઈ પણ પરિણમન કરે, સ્વરૂપ જ્ઞાનની દિશામાં થોડું પણ પરિણમન કરે, સંસ્કાર પડી જાય, નિર્વાણનું સાધન સમીપ થઈ જાય છે. હમ, નિર્વાણનું સમીપ સાધન છે. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે, એ તો બધા જીવોને સંયોગો તો ચિત્ર વિચિત્ર આવવાના જ છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ તેમાં દુઃખ એવી તેની સ્થિતિ છે. એ ચિત્ર વિચિત્રતામાં આ જીવ કલ્પના કરે છે કાં તો સુખની ને કાં તો દુઃખની. અનુકૂળ કલ્પનાએ તે પ્રસંગ અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાષે છે. અને જ્ઞાની પુરુષોએ તે બે કલ્પના કરવાની ના કહી છે. તમે કલ્પના છોડી દે, આમ તો દુઃખી થશો, કલ્પના તો છોડી દે. તમને અને તમને પણ તે કલ્પના કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં. કોઈ નિધન થઈ ગયું લાગે છે, પરિવારમાં કોઈ નિધન થઈ ગયું લાગે છે, દીકરાનો દીકરો કે કોઈ દીકરીનો દીકરો, કોઈ કોઈ સગું કુટુંબ પરિવારમાં હશે તો તો શોક થતો હશે તો કે તો સાધારણ પ્રતિકૂળ પ્રસંગ છે. શું સાધારણ પ્રતિકૂળ પ્રસંગ છે? વિચારવાન ને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. ઠીક છે, પોતે તીર્થંકર દેવ ને વાણી સાંભળીને કહેતા હોય ને એવી રીતે વાત કરે છે. શું તીર્થંકર આમ કહેતા હતા? અમારે તીર્થંકર ને મેં સાંભળવા ગયા ને ત્યારે તીર્થંકર આમ કહેતા હતા એમ કે છે. ઠીક, સામે તીર્થંકર ને રાખી લઈએ છે. શું એની જગ્યાએ એવી એવી વાત લીધી છે તીર્થંકર ને આમ કહેવું છે. સ્મરણ હતું એટલે બધું એમને માટે શક્ય છે. ભગવાન મહાવીર સ્વામીને સાંભળેલું યાદ રહ્યું હોય ને એ લખતા હોય. સ્મૃતિ ઘણી હતી એમાં કઈ સવાલ નથી. 7 વર્ષની ઉંમરથી એ સ્મૃતિ ખુલી ગઈ હતી. પાંચ વર્ષે કાલે બેઠા ત્યાં છે. 1 વર્ષમાં એટલો હાથ હાથ પાપડી ભણી લીધી. જગતમાં બધા પ્રકાર હોય. કૃષ્ણદેવ ભગવાન નો વિરોધ થયો છે પછી બીજાનો જ્ઞાનીઓ નો થાય કોઈ નો બી થાય સંભવ. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. આવું અનાદિનો અનંત જન્મ મરણનું કારણ જ્ઞાનીના વચન માત્રથી નાશ પામી જાય છે. કેટલી કિંમત કરવી હવે એની? એની કિંમત કોઈ કોઈ ટર્મિનોલોજી નથી. કોઈ ટર્મમાં એની કિંમત થાય એવું નથી. ભાષે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. છે તો ખરા પણ શ્રદ્ધા જ્ઞાનમાં નિજ રૂપે સ્થપાઈ જાય છે. જ્યારે એ ભિન્ન ભિન્ન લાગે ત્યારે 903 માં ખાલી એક લીટી લખી છે. પ્રાણી માત્ર નો રક્ષક બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે વિતરાગ નો ધર્મ જ છે. ઠીક, એક લીટીમાં વિતરાગ દેવ ના માર્ગ ની ધર્મ ની સ્તુતિ કરી છે, પ્રશંસા કરી છે. જગતના બધા પ્રાણીઓનો તે રક્ષક છે. કેમ કે એમના એના જેવી અહિંસા કોઈ બીજાએ પ્રરૂપી નથી. કેમ કે એકેન્દ્રી તો બીજાને સદમસ્તને જણાય નહીં. આ વૈષ્ણવ લોકો તો ધર્મના દિવસે પર્વના દિવસે ઉલટાના કંદમૂળ ખાય છે. એમાં જીવ વધારે છે એવું જ્ઞાન એના સંપ્રદાયમાં નથી. ક્યાંથી હોય કે ત્યાં સર્વજ્ઞ કોઈ છે નહી, તો ઉલટાનું કરે છે. આ બકરી ને બધું કરે છે કે નહીં, આ લોકો હિંસા કરે છે કે નહીં, આ માતાજીને હોમ હવનમાં હિંસા કરીને પ્રાણીનો મનુષ્યનો વધ કરે છે કે નહીં? પ્રાણી માત્ર નો રક્ષક છે, વિતરાગ નો ધર્મ છે એ તો એકેન્દ્રિય સ્થાવરકાય. પૃથ્વી પાણી વનસ્પતિ આદિ સ્થાવરકાયમાં જે એકેન્દ્રિય જીવો રહ્યા છે જેને જગતના સામાન્ય જીવો તો જીવ તરીકે સ્વીકારવા તૈયાર ન થાય. ક્યાં મળેલી છે? નીચે
એ
કરેલા છે. માયનું એમ કેવું છે, આપણે ત્યાં જે પ્રક્ષાળ થાય છે એમાં કીડીઓ રોજ મરે છે, દોષ નું કારણ છે. લાપી બરાબર લગાવી દે, પણ શું છે, ઓલું જે નળી હોય ને એમાં કીડીઓ હોય તો એ મરવાની તો ખરી છે. જ્યાં પોલાણ હોય ને ત્યાં કીડીઓ રહેતી હોય, પાણી ત્યાં જાય એટલે એમાં પ્રવાહિત થઈ અને નીચે આવે ડોલમાં. ધીરુભાઈ ઘણા દિવસોથી આ ફરિયાદ કરે છે, એનું કઈ નિવારણ થઈ જાય તો સારું. પ્રાણી માત્રનો રક્ષક છે, બંધવ છે, બંધવ છે એટલે મદદે થાવે એવો છે. ભાઈ હોય તો શું કરે, અત્યારની વાત નથી હો, સામાન્ય રીતે ભાઈ તો મદદ જ કરે, એનું નામ જ ભાઈ કહેવાય. મદદ કરે એને ભાઈ કહેવામાં આવે છે. તો કહે છે કે ખરો ભાઈ તો આ વિતરાગનો ધર્મ છે, બાકી બધા સંસારના ભાઈ તો અત્યારે તો સમજવા જેવું છે. પ્રાણી માત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય, આત્માનો હિતકારક એવો કોઈ ઉપાય હોય તો તે વિતરાગ દેવે નિરૂપણ કરેલો, પ્રરૂપણ કરેલો ધર્મ જ છે. આ સિવાય જગતમાં કોઈ પ્રાણીનો રક્ષક નથી કે હિતકારી પણ નથી. ક્યાંથી નીકળ્યું છે એમનું? સમકાલીન ગૌતમ બુદ્ધ થયા ને એટલે એમણે પણ અહિંસાનો નારો લગાવ્યો અને લોકો ખૂબ ભેગા થવા માંડ્યા, અને આજે મોટી સંખ્યામાં છે બૌદ્ધ ધર્મમાં. એમ કે એકલા ગૌતમ બુદ્ધે પણ અહિંસા નથી પ્રવૃત્તિ, અમારા મહાવીર સ્વામીએ પણ અહિંસા જ પ્રવૃત્તિ છે. શું? પણ એ તો એમના ઉપદેશનો એક અવયવ છે. મુખ્યપણે તો મહાવીર સ્વામીએ મુક્તિનો માર્ગ છે એ માર્ગનો ઉપદેશ આપ્યો છે કે આ જન્મ મરણથી કેમ મટે, પછી એમાં સ્વહિંસા ન થાય એટલે આપોઆપ એના પિતાળમાં પરહિંસા ન થાય, સ્વહિંસા ન થાય તો પરહિંસા પણ આપોઆપ ન થાય, કેમ કે એની બધી પ્રવૃત્તિ બંધ થઈ ગઈ છે. જ્યારે સ્વરૂપમાં સમાઈ જાય છે ત્યારે કોઈ મનવચન કાયાની બાહ્ય પ્રવૃત્તિ ન થાય. પરમાર્થ સંયમ એને કહ્યો છે કે જેને લઈને બાહ્ય સંયમ આપોઆપ જ હોય એટલે એને બીજી હિંસા થતી નથી. એ હિંસા તો એનો એક સાઈડ પ્રોડક્ટ છે. મુખ્ય ઉત્પાદન ની બાજુમાં બીજું કઈ ઉત્પાદન થઈ જતું હોય ને, એવી રીતે કચરામાંથી જેમ બીજું કઈ ઉત્પાદન થતું હોય એમ અહિંસાના શુભરાગ માંથી અહિંસા ઉત્પન્ન થઈ છે. એ તો શુભરાગ તો કચરો છે, એ તો વિતરાગતા નથી, એ તો સરાગપણું છે. શુભરાગ તો મૂળ માર્ગ, તો મૂળ ઉપદેશ તો વિતરાગતાનો છે એમ છે. ખરેખર એ બધું ભૂલાઈ ગયું છે એટલે ઓલી બધી લૌકિક વાતો મોટી થઈ ગઈ. પાંચ મહાવ્રત છે ને, પાંચ મહાવ્રતમાં અહિંસા મહાવ્રત છે એટલે એ તો છે. એટલી અહિંસા ને કોઈ કાળજી અન્ય મતમાં કે અન્ય દર્શનમાં ક્યાંય છે જ નહીં, એટલી ઉત્કૃષ્ટપણે પર અહિંસા પણ ઉત્કૃષ્ટપણે જૈન દર્શનમાં છે એવી ઉત્કૃષ્ટપણે ક્યાંય નથી. પણ છતાં એના કરતા ઉત્કૃષ્ટ વાત છે, એના કરતા પણ ઉત્કૃષ્ટ વાત છે. 904 સંતજનો, જિનવરેન્દ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યા છે તે તે અલંકારિક ભાષામાં છે, જે પૂર્ણ યોગાભ્યાસ વિના જ્ઞાન ગોચર થવા યોગ્ય નથી। માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વિતરાગના વાક્યોનો વિરોધ કરતા નહીં, પણ યોગનો અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનો રાખજો। એટલે 14 રાજલોકનું જે વર્ણન છે ને, લોકાદેશ સ્વરૂપ એટલે 14 રાજલોકનું અથવા લોકાલોકનું વર્ણન છે, એમાં આદિમાં રૂપી દ્રવ્ય આવી જાય ને, તો એ તો બુદ્ધિનો વિષય નથી, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી। બીજી પણ ઘણી વાતો છે કે જે બુદ્ધિમાં અહીંયા સમાવી મુશ્કેલ છે। અત્યારે કોઈને એમ કે 500 ધનુષ્યનો મનુષ્યનો દેહ હોય છે, હે, તો પછી એના ઘરનું ઓરડાની સીલિંગ કેટલી ઊંચાઈની છે? અત્યારે 6 ફૂટનો એવરેજ, 5 ફૂટથી 6 ફૂટના એવરેજમાં પણ 9 થી 10 ફૂટની સીલિંગ હોય છે સામાન્ય રીતે રહેવામાં ના મકાનને। તો પછી 500 ધનુષનો દેહ હોય, એનો એને એનો એક માળ કેટલો ઊંચો હોય, અને એની હાથ માળની હવેલી કે એ મકાનો કેટલા ઊંચા જાય, એ કોઈને બેસે નહીં। એટલે કીડીઓ અંદર અંદર ચર્ચા કરે કે ભાઈ આ દુનિયામાં માણસ છે ને, એ આપણી ઊંચાઈ કરતા 1000 ગણા ઊંચા હોય છે। એક કીડી બીજી કીડીને એમ કે માણસની ઊંચાઈ તો આપણા જેવી 1000 કીડી ઉપરા ઉપરી જાય ને, તો એ માન પૂરું ન થાય, શું એવું ક્યાંય એટલી ઊંચાઈ હતી હશે કોઈ નહીં કહેવાય। 1000 ગણી ઊંચાઈ કે કોને, ઠીક ના, એના જેવું થાય પછી એમ। એ જે 14 બ્રહ્માંડનું જ્યાં વર્ણન આવે છે, ત્યાં કેટલીક વાતો એવી આવે છે એ માનવામાં જીવને તકલીફ થાય છે। અલંકારિક ભાષામાં એ તો કોઈ વખત ઉપમા આપી હોય સમજાવવા માટે, ઉપમા અલંકાર, અલંકારિક ભાષામાં ઘણા ભેદ છે, ભાષા અલંકારના પણ ઘણા ભેદ છે, એમાં એક ઉપમા અલંકાર કહેવાય છે। એટલે એમ કે 500 ધનુષ, તો ધનુષની ઉપમા આપી, શું મોટામાં મોટી ઝું કેવડી હોય કે એક યોજનની, કેટલી એક યોજનની મોટા મોટી ઝું હોય, તો એ યોજન તો જમીનનું માપ છે, પણ એ ઝૂને ઉપમા આપે, ઓલા કે જૈનના માથામાં પડતી હશે, કે આપણા માથામાં તો એક યોજનની ઝું કેવી રીતે પડે, કે આ જૈન શાસ્ત્રમાં છે, માટે જૈનોના માથામાં એવડી ઝું પડતી હશે, માટે એ લોકો એવું લખ્યું હશે, એમ કરીને વિતરાગ વચનોનો અનાદર કોઈ કરે છે, શું નિષેધ કરે છે, વિરોધ કરે છે, તો કે એ કરવા જેવું નથી। એને યથાર્થપણે જ્ઞાન ગોચર થવા, એ તમને યોગાભ્યાસ વિના એટલે કેવળ જ્ઞાન થયા વિના એ જણાય એવું નથી, ખરી વાત એ છે। માટે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વિતરાગ વાક્યનો વિરોધ કરતા અત્યારે કે છે કે ચંદ્ર ઉપર મનુષ્ય ન જોઈ શકે, જઈને આવ્યા કે ન આવ્યા, પછી પૃથ્વી ગોળ છે એમ કે ત્યાંથી ફોટો પાડ્યો, ચંદ્ર ઉપર જઈને પૃથ્વીનો ફોટો પાડ્યો તો ગોળ આવ્યો, જૈન દર્શન ના પાડે છે પૃથ્વી ગોળ નથી, તો હમણાં હમણાં એ લોકો કહે છે સાચી વાત છે પૃથ્વી ગોળ નથી, એક ઉપસેલો ભાગ છે, એ જૈન શાસ્ત્રમાં છે એ વાત, પણ અત્યાર સુધી 25-50 પેઢી ભણી ગઈ કે પૃથ્વી ગોળ છે, મોસંબી જેવી, મોસંબીના આકારે એનો આકાર છે, હવે કઈક એમ કે છે એવું નથી, પણ હે
બરાબર,
એ બધો વિષય કુતૂહલ નો અને અપ્રયોજનભૂત છે, એમાં સમય અને શક્તિનો વ્યય કરવા જેવો નથી, એ ખર્ચ્યા કરવા જેવો નથી. પણ વિતરાગના શાસ્ત્રોમાં એવા વચનો જોઈને પહેલેથી જ જો એને વિતરાગના જ્ઞાન ઉપર શંકા પડી જાય તો એને બીજી પ્રયોજનભૂત વિષયમાં એને વિશ્વાસ અને શ્રદ્ધા બેસે નહીં, આવું થઈ જાય છે. એટલે કોણે પહેલા કયું શાસ્ત્ર વાંચવું એ જ્ઞાને નહીં આજ્ઞા એ નક્કી કરવા જેવું છે, પોતે નક્કી કરવા જેવું નથી. વાંચે કર્ણાનું યોગ પહેલા, ક્રિયાનું યોગ કે ઉપદેશના ગ્રંથો વાંચવાના બદલે સીધો કર્ણાનું યોગ હાથમાં લે, એમાં આ બધો વિષય આવે. કર્ણાનું યોગમાં તો 14 આપ લોકનું વર્ણન આવે, પછી એને પડે શંકા, આવું તો કાંઈ હોય નહીં. માટે આ બધા શાસ્ત્રો એમને બધા અધરથી લખેલા, કલ્પના એ ઘડી નાખેલી વાત છે. કોણે સ્વર્ગ નરક જોયા છે એમ કીધું, એ રીતે વિચારવાનો વિષય એટલો છે. કે એ રીતે વિરોધ કરવા જેવો નથી કે વિતરાગના જ્ઞાનને ખોટું ઠરાવવા જેવો નથી. જે વસ્તુ પરોક્ષ હોય અને જેનું પ્રત્યક્ષ પ્રમાણ ન આપી શકાતું હોય તો કહેનારની પ્રમાણિકતા ઉપર એ આધારિત છે કે એ સત્ય છે કે અસત્ય છે. સીધી વાત તો એ છે. બધા નવે ગ્રહ નો વિશ્વાસ કરે છે, એક એક ગ્રહ ઉપર ગયા વગેરે કેમ માને છે, એ આપણા શાસ્ત્ર માંથી છે. બધા આખો જે જ્યોતિષ લોક છે એ તો દેવલોક જ છે, આખો દેવના વિમાનો છે બધા, સૂર્ય ચંદ્ર તારા ગ્રહ નક્ષત્ર એ બધા જ્યોતિષના વિમાનો છે. અને જૈન શાસ્ત્રની પરંપરા પ્રમાણે બીજા શાસ્ત્રો પણ એ વાત કરે છે, અન્ય મતમાં પણ એ વાત લીધી છે, એ લોકોએ સ્વીકારી છે. પણ મૂળમાં તો કેવળ જ્ઞાનથી એ ચાલી આપતી વાત છે. એટલે યોગનો અભ્યાસ કરીને પૂર્ણતાએ પહોંચીને એ સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો, અધવચે એનો વિરોધ કરતા નહીં. જે કેવળ જ્ઞાનના વિષયભૂત પદાર્થો છે એને અલ્પજ્ઞમાં એનો અનુમાનમાં ન આવે ન બેસે માટે એનો વિરોધ કરવા જેવો નથી. એ કેવળ જ્ઞાન થાય ત્યારે એનો જ્ઞાન કરજો, એનો જ્ઞાતા થવાનો રાખજો. એટલી ભલામણ કોઈને કરી છે, શું કોઈ કઈ શંકા કરી હશે? જૈન શાસ્ત્ર માં કોઈ શંકા કરી હશે? વિતરાગના વાક્યનો વિરોધ કરતા નહીં, કોઈ પણ વાક્યનો વિરોધ ન કરાય, વિતરાગ વચનનો વિરોધ કરાય. કેમ કે એ સર્વજ્ઞ કેવળી છે, એ કદી અસત્ય કહે નહીં કે કદી એ અધૂરું જાણે નહીં, પછી એનો વિરોધ કરવાનું કોઈ કારણ રહેતું નથી. સીધી વાત તો એ છે, પ્રમાણિકતાને સ્વીકારીને એમનું કહેલું બધું માન્ય કરવું. પરીક્ષા પ્રયોજનભૂત વિષયની કરવી, જે વિષય પરોક્ષ છે ને કેવળ જ્ઞાન ગોચર છે એની પરીક્ષા થવાનું કોઈ સાધન તો છે ને? જો સાધન નથી તો પછી એને જેમ માનવું એમ નહીં માનવું ક્યાં રહે છે? જો માનવું એમ ન લાગતું હોય તો નહીં માનવું એમ ક્યાં રહે છે? તો માનવું શું આધારે? કે એમની પ્રમાણિકતાને આધારે એને સ્વીકારવું. આટલી વાત છે. મહાત્મા મુનિવરોના ચરણની સંઘની ઉપાસના અને સત્શાસ્ત્રનો અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની વર્ધમાનતાના સદુપાય છે. સંતના મુનિઓના ચરણમાં એની સંઘની ઉપાસના કરવી, વિતરાગી મહાત્માઓ હોય એના સત્સંગમાં જવું અને સત્શાસ્ત્રનું અધ્યયન રાખવું, એ બંને મુમુક્ષુઓને આત્મા સંબંધીના બળની વર્ધમાનતાનો સદ ઉપાય છે. આત્મબળ વૃદ્ધિ થવા અર્થે આ બે ઉપાય વધારેમાં વધારે સારા છે. જુઓ, એ ક્યાંય વ્રત પછકાળમાં લઈ જતા નથી, ક્યાંય દયાદાનમાં લઈ જતા નથી. સત્સંગ અને સત્શાસ્ત્ર, સત્સંગ અને સત્શાસ્ત્ર બે વાત કરે છે મુખ્યપણે. જેમ જેમ ઇન્દ્રિય નિગ્રહ, જેમ જેમ નિવૃત્તિ યોગ, તેમ તેમ તે સત્સમાગમ અને સત્શાસ્ત્ર અધિક અધિક ઉપકારી થાય છે. એટલે ઇન્દ્રિયના વિષયોનો રસ છોડીને અથવા રસ મંદ કરીને એમ લેવું, બધી રસની વાત લેવી, મંદ કસાઈની વાત લેવી નહીં. આમાંથી બધા મંદ કસાઈ સમજી લે છે. તો શ્રીમદજી મંદ કસાઈની વાતો બહુ કરે છે, મંદ કસાઈની વાત નથી કરતા, મંદ રસની વાત કરે છે. નિવૃત્તિ યોગ એટલે બાહ્ય પ્રવૃત્તિ વ્યવસાય આદિથી નિવૃત્ત થઈને, એટલે બીજી ઉપાધિ છોડીને સત્સમાગમ અને સત્શાસ્ત્ર જો સેવવામાં આવે, ઉપાસવામાં આવે, તો તે વધારે ઉપકારી થાય છે. ગુરુદેવ સોનગઢમાં બિરાજતા હતા તો સોનગઢ આવે મુંબઈથી માણસ, અને ગુરુદેવ મુંબઈ જાય એમાં ફેર ખરો કે નહીં? ઘણો ફેર. શું મુંબઈમાં પ્રવચન સાંભળે ને સોનગઢમાં પ્રવચન સાંભળે એમાં ફેર ખરો? અત્યારે મુમુખ શું કે છે, સોનગઢમાં પ્રવચન સાંભળીએ છે ને એ બહુ ઠીક લાગે છે. પ્રવચન તો પ્રવચન છે, એ જ તે મુંબઈમાં સાંભળે એમાં ફેર કેમ લાગે છે? શું કે આયા બધી મુંબઈની ઉપાધિ છોડીને આવે છે અને ત્યાં બધી ઉપાધિ ઊભી છે કે ઘરે જઈને આને ટેલિફોન કરવાનો છે, આટલા વાગે આનો ટેલિફોન આવવાનો છે, આને મળવાનું છે, આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે, એ લઈને બેસે છે ત્યાં. એટલે વાતાવરણ અંદર જ ખૂબ બરાબર નથી હોતું. અને ઓલું નક્કી કર્યું કે હમણાં અઠવાડિયું કાંઈ નહીં, હમણાં અહીંયા આવે આપણે એક ધ્યાનથી જરાક સાંભળવું છે, એટલો ફેર પડી જાય છે ત્યાં. એમ સત્સંગ અને સત્શાસ્ત્ર છે એ નિવૃત્તિ યોગે ઉપાસવાનો વિષય છે, પ્રવૃત્તિ યોગે ઉપાસવાનો વિષય નથી એમ છે ખરેખર. એ તો વસ્તુ સત્સંગમાં તો એટલા ને સત્સંગમાં તો ફેર પડે જ, કેમ કે અનેક પ્રકારના સ્પષ્ટીકરણ થાય, વિચારવાનો અવકાશ વધારે રહે, ત્યાં વાંચી જાય જલ્દી, અહીંયા વિચારવાનો અવકાશ વધારે, વાંચવાનું થોડું ને વિચારવાનું ઘણું થાય, એમાં પણ ફરક પડે છે. પણ છતાંય અહીંયા પણ જે પ્રવૃત્તિમાં જે હોય અને નિવૃત્તિમાં કોઈ ક્ષેત્રે જઈને સ્વાધ્યાય કે સત્સંગ કરે એમાં ઘણો અંતર પડે છે. એ વધારે ઉપકારી થાય છે, વધારે લાભનું કારણ થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ ત્રણ વખતે 33મા વર્ષનો જે તો કાર્તક મહિને ચાલે છે. પોષ મહિનાનો પત્ર છે, આ તો પોષ મહિનાનો પત્ર છે, કાર્તક પછી સીધા પોષ મહિનામાં પત્ર લખેલા છે. કાર્તક વદ 11 છે, આખા માક્ષર મહિનામાં પોષ વદમાં સીધા પત્ર છે. બે મહિનાના આત્રે આ પત્રો આવ્યા છે, વચ્ચે બે મહિના ખાલી ગયા છે. તબિયત તો 32મા વર્ષથી થોડી અસ્વસ્થ થયેલી હતી અને સંગ કરવાની વૃત્તિ પણ એમની થોડી ઉપશાંત થયેલી હતી. મુમુક્ષુઓનો સંગ પણ ઓછો ઈચ્છતા હતા. આમાં પત્રો ઓછા છે, 33મા વર્ષમાં પણ પત્રો ઓછા છે. એમ બને, એવું પણ બને, પણ આગલા વર્ષોમાં પત્રો ઠીક ઠીક છે. એના પ્રમાણે 24મા વર્ષમાં કેટલાક વર્ષમાં પત્રો ઘણા છે.